તારીખ 22/3/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 864 અને 865 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 503
જેમ પૂર્વ પુનિદાન દે છે એમ પૂર્વ કર્મ નો સોક્ષમ લઈને આવે છે ત્યારે એને જ્ઞાન મેળવવાની જ્ઞાનની પ્રવૃત્તિ, જ્ઞાન રોકાવાની જ્ઞાનની પ્રવૃત્તિ, એને જ્ઞાન વધારતી વળેલો દેખાવ કરે છે. હિંસક શસ્ત્રો અણુ શસ્ત્રો બનાવે છે તો એનું જ્ઞાન વધારે કે નહીં, બીજું ભૂજી શકે નહીં, એ જ્ઞાન બીડાવાના બધા ઉપાય છે. પૂર્ણ સુરક્ષણ દેખાય છે એટલે એનું સમાધાન થતું નથી કે આમ વર્તમાન જે જ્ઞાનનો વિકાસ ભાર સુરક્ષણ છે એ પૂર્વ કર્મનું કારણ છે, વર્તમાન શાસ્ત્ર આચરાનું કારણ નથી. ઘણા અંધમાણસ ને ઘણો સુરક્ષણ હોય છે. વાત કરતો હતો એને અંધ માણસ મને શું શું કરવું જોઈએ એના અંગે પોતાના વિચારો રજૂ કરતો હતો. બુદ્ધિશાળી માણસ એ વિચારો રજૂ કરે બરોબર ચક્ષુ ઇન્દ્રિય સિવાય ઘણે છે તેથી બોલી શકે છે. વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ ભાષા બધું શીખે ને બધું બોલે. એ પૂર્વ કર્મ નો ક્ષુક્ષમ હોય છે એ કાળે. એ પર પદાર્થના અવલંબને જ્ઞાન વધે છે એમ ખરેખર નથી. જ્ઞાનનું વધવાનું ને ઘટવાનું વિજ્ઞાન શું છે એ અહીંયા ખુલાસો છે. જ્ઞાન પોતાના સ્વરૂપને સેવે તો જ્ઞાન શક્તિ ઉઘડે, વિકાસ પામે. અને જ્ઞાન પોતાને છોડીને પર પદાર્થ ને સેવે અવલંબે તો જ્ઞાન ની શક્તિ બિડાય. આવો જ્ઞાન નું પોતાનું વિજ્ઞાન છે. એને ન સમજે એ એમ માને છે કે પુસ્તક વાંચીએ, ઇતિહાસ ખૂબ જાણીએ એમ, ભૂતકાળના તો બુદ્ધિ ખીલે. આ જુદા જુદા દેશમાં જઈએ, પર્યટન કરે છે ને લોકો, ઘણા દેશમાં જાઉં, જાપાનમાં જાઉં, જર્મનમાં જાઉં, અમેરિકામાં જાઉં, બધું જાણવાનું મળે, જ્ઞાન ખીલે, બુદ્ધિ ખીલે. એ તો કમાવાની બાબતમાં એમ કે છે ભાઈ માણસ કોણ કમાય, ફરતો રહીએ એ કમાય. એટલે ખૂબ દોડા કરવા એમ કહે છે, કમાવું હોય એને ખૂબ દોડા કરવા, ફરે ચરે બાંધો ભીખો મરે એમ કે. એને કાંઈ ખબર ન હોય આગળ પાછળ શું વેપાર કરે, ઓલો ફરે એના બધા સમાચાર મળે એટલે એના ઉપર વેપાર કરે, એના ઉપર વેપાર કરે એટલે તમારી એ વાત સાચી ને પણ. બજારમાં એક માણસ દાણા પૂછમાં છે, દુનિયાભરના સમાચાર લઈએ, એની પાસે નાનામાં નાના ઝીણામાં ઝીણા સમાચાર આવે. એ જાતની એની વૃત્તિ ભેગું કર્યા જ કરે. આખી જિંદગી વેપાર કરી કરીને મજૂરી કરી કરીને એને એ મજૂરી કરીશ પણ કાંઈ હાથમાં જ નથી આવ્યું, હજી એમને મત છે. પૂર્વ કર્મ યોગ છે. સમાચાર કોઈને જાણવા હોય તો એને ટેલિફોન કરીને એને પૂછે. એ પૂછનારો કમાઈને આજે સમાચાર દેનારો ખૂબે. એ એમ કે મારે કોઈ એવું છે કે હું પૈસા ખોઉં છું, થોડું ઘણું કમાવું પાછું ખોલી દેશું. એટલે જેને પૂર્વકર્મના યોગે શું થાય ને શું ન થાય એની ખબર નથી એમ માને છે કે વર્તમાન કાર્યથી મારો ચાલે છે, હું મારો વર્તમાન પ્રયત્ન કરું છું એટલે કામ ચાલે છે, એ વાત ખોટી છે. અહીંયા તો એ કહે છે કે એમ માનનાર મૂંઢ મૂંઢ એટલે જેની બુદ્ધિ બિડાઈ ગઈ છે એને મૂંઢ કહે છે. મૂંઢાઈ ગયેલું જ્ઞાન એને મૂંઢ કહેવામાં આવે છે. પરને લીધે બુદ્ધિ ખીલે એમ માને છે. બીજા જળ પદાર્થને લીધે બુદ્ધિ ખીલે જ્ઞાન ખીલે એમ માને છે અને પોતાને જ્ઞાનથી ખાલી માને છે. મારું જ્ઞાન બહારથી આવે છે એવો જૂઠો અનુભવ કરે છે. આ પુસ્તક વાંચવાથી મારું જ્ઞાન ઉત્પન્ન થાય છે, આ સાંભળવાથી મારું જ્ઞાન ઉત્પન્ન થાય છે. માટે ઘણું સાંભળવું જોઈએ, અનેક વક્તાઓને સાંભળવું જોઈએ. બધાની પાસે જુદી જુદી વાત હોય છે, કાંઈક જુદું જુદું એનું જ્ઞાન હોય છે, એમાંથી આપણને જ્ઞાન થાય એ વાત તદ્દન ખોટી છે. આવું છે, ગુરુદેવ કહેતા કે આ વિતરાગ વિજ્ઞાનના સિદ્ધાંતો એવા છે કે જગતની સામે બળવો કરે, બળવો પુકારવા જેવી વાત છે. આખું જગત માને, સંખ્યા જેની ઘણી, એનાથી તદ્દન જુદી વાત, ઉલટી વાત પાછે. પણ એમ માની માનીને તું તો સંસારમાં જન્મ મરણ કરે છો, એવું માનતા તારો નિવેડો આવ્યો અને તારું દુઃખ મીટું, તારા જન્મ મરણ મીટાય એવું તો બીજું નથી. જે રીતે માને છો એમાં તો કાંઈ રસ્તો નીકળતો નથી. દુઃખને મૂંઝવણ ઉભા છે. દેશના લબ્ધિમાં એ જ્ઞાન તો અંદરથી જ આવે છે, પણ દેશના લબ્ધિનો અર્થ એ છે કે પોતે પોતાના સ્વભાવનો વિકાસ કરવા માટે ગરજવાન થાય છે ત્યારે પાત્ર થાય છે, અને ત્યારે એનું જ્ઞાન અંદરથી નીકળવાની યોગ્યતા વાળું થાય છે. દેશના લબ્ધિમાં ક્યાંય બહારથી જ્ઞાન નથી આવતું. ન તો ગુરુ પાસેથી જ્ઞાન આવે છે, કે ન તો ભગવાનની વાણીમાંથી પોતાનું જ્ઞાન આવે છે, ન તો શાસ્ત્રમાંથી પોતાનું જ્ઞાન આવે છે. જ્ઞાન તો અંતરના જ્ઞાન સ્વભાવમાંથી દરેકને આવે છે, પણ એવી પણ યોગ્યતા જોઈએ. અંતરમાંથી જ્ઞાન નીકળવા માટે જે આડસ કરી છે, એ આડસ તો પોતાના પોતાના પરિણામની છે. એ પરિણામ તો એના મટવા જોઈએ કે નહીં, તો અંદરથી સ્વભાવ નીકળે. ઢાંકણું વાસેલું છે એ ખોલે તો અંદરથી માલ નીકળે. દેશના લબ્ધિમાં એ પોતાના જ પરિણામ ઠીક કરવાની વાત છે. એવું નથી કે એમાં સામેથી જ્ઞાન આવે છે દેશના લબ્ધિના કાળે, એવું નથી. શું દેશના લબ્ધિ, લબ્ધિ ક્યાંથી થાય છે? દેશના નામ બોધ, લબ્ધિ નામ પ્રાપ્તિ. બોધની પ્રાપ્તિ, દેશના એટલે ઉપદેશની પ્રાપ્તિ ક્યાંથી થાય છે? આત્મામાંથી નીકળે છે જ્ઞાન તો, ત્યારે પણ જ્ઞાન તો આત્મામાંથી નીકળે છે. પણ એવી પરિણામની સુયોગ્ય સ્થિતિ થવી એને એને ત્યાં લબ્ધિ કહી છે. ત્યાં કોઈ સામેથી ચીજ નથી આવતી. કોઈ જીવનું જ્ઞાન બીજા જીવની વાણીમાંથી આવે છે. બીજા જીવની વાણી તો કહેવાય છે એના નિમિત્તથી, વાણી તો જળ છે. જળમાંથી કોઈ જીવનું જ્ઞાન ઉત્પન્ન થાય છે, પેદા થાય છે, એવું કેવી રીતે બને? પણ જ્યારે કોઈ જીવ પોતાના જ સ્વભાવની પ્રાપ્તિ માટે અત્યંત ગરજુ થાય ત્યારે એના ચિહ્નો બહારમાં દેખાય છે, અને એ ચિહ્નોમાં દેશના લબ્ધિની યોગ્ય નિમિત્ત પ્રત્યે એનો બહુમાન, વિવેક વગેરે એને ઉત્પન્ન થાય છે. તેથી કાંઈ ત્યાંથી જ્ઞાન આવી જાય છે એવું તો બનતું નથી. કેવી રીતે આવે? આ જીવનું જ્ઞાન બીજામાંથી કેવી રીતે આવે? શું પ્રક્રિયા થાય તો આવે? એવું તો કોઈ બની શકે એવી કોઈ ક્રિયા નથી. જળ વાણીમાં જ્ઞાન નથી કે ત્યાંથી આવે. જે વાણીથી દેશના લબ્ધિ થઈ એમ કહ્યું, એ ગુરુને સાંભળ્યા, ભગવાનની વાણી સાંભળી માટે એને જ્ઞાન થયું. એ વાણીમાં તો જ્ઞાન છે નહીં, આ પુસ્તકમાં તો કોઈ જ્ઞાન છે નહીં, જળ રચકણોનો જથ્થો છે, આ સમૂહ છે, એમાં ક્યાંય જ્ઞાન જ નથી, તો જ્ઞાન એમાંથી આવે એ વાત ક્યારે? જ્યાં જે ચીજ નથી, કુવામાં જ નથી, તો અવાડામાં આવવાનો પ્રશ્ન ક્યાં ઉભો થાય છે? આ તો સીધી વાત છે. વળી ગુરુ અને ભગવાનનું જ્ઞાન એમની પાસે છે, અને તે જ્ઞાન પણ એમનું અંતર્મુખ વળેલું જ્ઞાન, તેને જ્ઞાન કહીએ. શિષ્ય પ્રત્યે ઉપયોગ આપે એ કઈ જ્ઞાન નથી, એ ના પાડે છે અમારું એ જ્ઞાન નહીં. શાસ્ત્રમાં ઉપયોગ જાય તો કે એ અમારું જ્ઞાન નહીં, એ જ્ઞાન નહીં, એ જ્ઞાન એને અમે જ્ઞાન કહેતા નથી. પરસત્તા અવલંબનશીલ જ્ઞાન જ્ઞાનને જ્ઞાની તો જ્ઞાન કહેતા નથી, માટે એ જ્ઞાન નહીં. જગતમાં લોકો જેને જ્ઞાન માને છે એને તો જ્ઞાન માનવાની ટર્મ પણ નથી. જ્ઞાનીની જે શરતો છે એમાં એ શરત નથી એને જ્ઞાન માનવું, એને જ્ઞાન નથી માનતા. જે જ્ઞાન અંતર્મુખ થઈને જ્ઞાન સ્વભાવનું અવલંબન કરે એ જ્ઞાન, બાકીનું જ્ઞાન તે જ્ઞાન નહીં. આમ જ્ઞાન પોતાને અનુસરે નહીં અને જ્ઞાન બીજાને અનુસરે, એટલે કે પોતાના પોતાને અનુસરવો એવો જેનો સ્વભાવ છે એ સ્વભાવથી વિરુદ્ધ જઈને અનુસરે પરને, તો એને એને પોતાની ચીજ કેમ ગણવી, એને પોતાની ચીજ કેમ માનવી? એમ કહે છે જે વિરુદ્ધ ચાલે, ઘરનો માણસ પોતાનો માણસ વિરુદ્ધ ચાલે એને પોતાનો પછી કેમ કહેવો? દુશ્મન સાથે ચાલે એને પોતાનો કેમ કહેવો? એમ કહે છે. એમ જે ઉપયોગ પોતાને અનુસરે નહીં, જે ઉપયોગ પરને અનુસરે એને પોતાનો કેમ કહેવો? એ ઉપયોગ અમારો નહીં. પણ કાગ ને બેસવું ને ડાળ ને પડવું એમ તો કાગડા એ ડાળ ને પાડી કે ન પાડી, કાગડા ના ભાર થી ડાળ પડી કે ન પડી, એવા સો કાગડા બે તો ડાળ ન પડે, પણ એ પડવાની સ્થિતિમાં હતી એટલે પડી છે. એમ છે ખરેખર. એમ જગતમાં એવા નિમિત્ત નૈમિત્તિક સંબંધો, જગતની રચના કોઈ એવી છે કે અસત્યનો આગ્રહ કરાવે છે. શ્રીમદ રાજચંદ્રજીનું આ વચન છે કે જગતની રચના એવી છે કે અસત્યનો આગ્રહ કરાવે, એને અસત્યનું જ્ઞાન કરાવે નહીં, જાણીને એનો આગ્રહ થાય. પણ આ ચોખ્ખી વાત છે ને, વાંચ્યું ત્યારે તો જ્ઞાન થયું, સાંભળ્યું ત્યારે તો જ્ઞાન થયું, એ પહેલાં તો કાંઈ નહોતું થયું. કેવળ જ્ઞાન થાય છે એમાં કેટલું સાંભળ્યા પછી કેવળ જ્ઞાન થાય છે? અનંત જીવોને અત્યાર સુધીમાં કેવળ જ્ઞાન થયું, ત્રણ કાળ ત્રણ ભૂતનું જ્ઞાન થયું. તે જીવોએ કેટલું સાંભળ્યું ત્યારે એ જ્ઞાન થયું? આત્મજ્ઞાન થાય છે. સમવ શરણમાં જીવ બેઠો હોય, ભગવાનની વાણી છૂટતી હોય, દિવ્ય ધ્વનિ વરસતી હોય અને આત્મજ્ઞાન થાય તો ભગવાનની વાણી સાંભળીને અધિગમ જ આત્મજ્ઞાન થયું એમ કહે. તો એ વખતે જ્યારે આત્મજ્ઞાન થયું ને ઉપયોગ આત્માને જાણવામાં પ્રસર્યો, પ્રદેશે પ્રદેશે ઉપયોગ વ્યાપ્યો અને આત્માનો સ્વાનુભવ અનુભૂતિ થઈ, ત્યારે એ શું સાંભળતો હતો? ત્યારે તો સાંભળવાનું બંધ કર્યું હતું. પણ પૂર્વ પર્યાય જોઈને આરોપ કરાય છે. પહેલા એનો ઉપયોગ એ આત્મા કેવો છે એમ વાણીમાં આત્માનું જે સ્વરૂપ આવતું હતું એને સાંભળવામાં ઉપયોગ એને લગાવ્યો હતો, એનો આરોપ આપ્યો કે સાંભળીને જ્ઞાન થયું. પણ ખરેખર જ્ઞાન થયું ત્યારે તો સાંભળવાનું બંધ કરીને જ્ઞાન થયું છે. સાંભળતા જ્ઞાન નથી થયું, પણ સાંભળતા સાંભળવાનું બંધ કરી દીધું ત્યારે એને આત્માનું જ્ઞાન થયું છે. અને એવી જ રીતે સમોસરણમાં મુનિને સમાધિ ચડે છે અને શ્રેણી લગાવે છે ત્યારે કેવળ જ્ઞાન થાય છે, ત્યારે ભગવાનની વાણી અંતર્મુખ સાંભળવાનું છોડી દે છે, છોડી દે છે ને જ્ઞાન થાય છે. ઉપયોગ આત્મામાં ગયો, આત્માને ઉપયોગ અનુસરે તો એની જ્ઞાન શક્તિ વિકાસ પામે, એવું જ એ શક્તિનું વિજ્ઞાન છે. અને ઉપયોગ આત્માને છોડીને પરને વળગે એટલું જ્ઞાન આવરણ પામે, એવું જ એ જ્ઞાનનું વિજ્ઞાન છે. જેટલું જ્ઞાન પરને અનુસરે એટલું જ્ઞાનાવરણે ન બંધ કરે જ્ઞાન, આ એનો નિયમ છે, સિદ્ધાંત આ છે. આ કાળે મોક્ષ માર્ગ પામવાની પૂરેપૂરી શક્યતા તમે અને અમે બંને નસીબદાર છીએ હજી, કે હજી મોક્ષ માર્ગ અખંડ રહી ગયો છે. ક્યાં? શાસ્ત્રો ઘણા વિચ્છેદ ગયા છે, જે 12 અંગ છે એમાંનો મોટો ભાગ વિચ્છેદ ગયો છે, સહસ્ત્રાંશ પણ રહ્યો નથી. છતાં જે ભાગ રહી ગયો છે એ ભાગમાં મોક્ષ માર્ગ અખંડ રહી ગયો છે, જેને પામવું હોય એને મુદ્દાની વાત રહી ગઈ છે. એટલે આત્મા તરી જાય, આખા સંસારને તરી જાય ને એનો મોક્ષ થાય, એ થઈ શકે એવું છે. ત્યારે આ કાળે તે થઈ શકે એવું છે. આથી બીજું શું વધારે જોઈએ? કાળ બહુ ખરાબ છે ને અત્યારે કઈ થાય નહીં, આ કાળ બહુ ખરાબ છે, પણ હવે એ તો તારે કઈ કરવું નથી એટલે તું બાના કાઢે છો, તો ફલાણા આવા છે ને આવા છે ને આવા છે ને આમ છે ને આમ છે, પણ તારે શું કરવું એના માટે તું સ્વતંત્ર છો. અત્યારે પણ જીવો ધર્મ પામે છે, તારે પામવું હોય તો તું પણ પુરુષાર્થ કરતો પામ. બાકી કાળના કારણે બીજાના પરિણામ જોયા પર તો એમાં કઈ તારા ડાળિયા થાય એવું નથી. એટલે જ્ઞાન વૃદ્ધિ અર્થે જ્ઞાન સ્વભાવનું અવલંબન કરવું, પોતાનામાં જે અનંત જ્ઞાન સ્વભાવ ભર્યો છે એ જ્ઞાન સ્વભાવના અવલંબને જ્ઞાન વૃદ્ધિ કરવી, અને બીજા પ્રયત્નથી જ્ઞાન વૃદ્ધિ કરવાનો અભિપ્રાય છોડી દેવો, એમ અહીંયા કહેવા માંગે છે. બહુ સ્પષ્ટ વાત આવી દ્રવદૃષ્ટિ પ્રકાશના એ વાત આવી છે. પોતાને બહુ શાસ્ત્રો વાંચવાની પ્રકૃતિગત બહુ વિકલ્પ ને પ્રવૃત્તિ નહોતી, પહેલા બહુ વાંચેલા અજ્ઞાન દશામાં. જ્યારે એમ ખબર પડી કે આ શાસ્ત્રો વાંચવાથી એમાંથી જ્ઞાન થાય છે, તો ધૂની એમનો એ ધૂની સ્વભાવ હતો, પ્રકૃતિગત ધૂની સ્વભાવ હતો, કોઈ વાંચવાની ધૂનમાં ચડી ગયા તો દુકાને શાસ્ત્ર લઈને આવે અને દુકાને વાંચ્યા વાંચ કરે, પછી જરાક આવે ધંધો ધ્યાન ઓછું કરી નાખે, ધ્યાન ઓછું થઈ જાય, વાંચ્યા જ કરે, પછી માણસ જરાકને સમજાવે ને પતાવે ને વેપાર થવો હોય એ થાય, વેપાર બંધ કરવાનો વારો આવ્યો, દુકાને હંકેલવાનો વારો આવ્યો. અજમેરમાં બેદરકારીના કારણે એમ કહેવાયો, બાકી ખરેખર કાંઈ તેને કારણે તે પ્રકારનો પુણ્યયોગ નથી હોતો. નહીંતર ઘણા બોબા જેવા શેઠ હોય ને માણસો ચલાવતા હોય ને પુષ્કળ આવક થતી હોય એવા તો ઘણા જોવામાં આવે છે, તો એમને દુકાન બંધ કરવાનો વારો આવ્યો. ધૂન હતી એટલે કાંઈ મૂકતા નહોતા, પછી કલકત્તા ગયા, પણ એમાંથી કઈ મળ્યું નહીં. બહુ વાંચ્યું ત્યારે જ્ઞાન ન થયું, ઘણું વાંચ્યું ત્યારે કલાકો 6-6, 8-8, 10-10 કલાક વાંચે, વાંચ્યા જ કરે, દુકાને વાંચે ને ઘરે વાંચે, દુકાને વાંચે ને ઘરે વાંચે, કેટલાય શાસ્ત્રોમાંથી નહીં થાય, જ્ઞાન નથી, વાંચ્યું ત્યારે નથી ગયો. અને જ્ઞાન થયું પછી એમ કહ્યું કે જ્ઞાન થયું ત્યારે એવું જાણવા મળ્યું કે અરે આ આત્માનો અનુભવ કરતા કરતા તો કેવળ જ્ઞાન થાય છે, અને કેવળ જ્ઞાન કરતા થતા તો લોકાલોક જણાઈ જાય છે, ત્રણકાર ત્રણ લોક જણાઈ જાય છે. હવે આ શાસ્ત્રમાંથી હું વાત જાણવું છું, આપોઆપ શાસ્ત્રમાંથી જ્ઞાન વધારવાનો અભિપ્રાય ખલાસ થયો અને વાંચવાની પ્રવૃત્તિ ઘટી ગઈ. તો વાંચવું સાંભળવું એ પ્રકાર છોડી દીધો અને ધ્યાન ધ્યાનમાં ચડી ગયા. બરોબર, એ ધ્યાનની ધૂન અમને ચડી ગઈ. તો ધ્યાનમાં રહેતા કલાકો સુધી, એક કલાક, બે કલાક, ચાર કલાક, પાંચ કલાક, છ કલાક, એનો કાંઈ મેળ નહીં. એ વિકલ્પ ફરે તો પછી જુદી વાત છે, નહીં તારે જમાયું આસન એટલે જમાયું પછી. જે છે કે જ્ઞાન છે એનાથી પોતે ખાલી નથી. જે પુસ્તકમાંથી અથવા બહારના કાર્યોથી જ્ઞાન આવે છે એમ માને છે તે પોતાને જ્ઞાનથી ખાલી માને છે. મારું જ્ઞાન તો બહારથી આવે છે અને એમ ભરાય છે, મારા આત્મામાં બહારથી જ્ઞાન આવીને ભરાય છે જ્ઞાન, એમ એ માને છે. એને આત્માને જ્ઞાનથી ખાલી માન્યો છે. આત્મા કે જે અનંત જ્ઞાન સ્વભાવી તત્વ છે, પદાર્થ છે, એણે એને જ્ઞાનથી ખાલી માન્યો છે. અને તેથી જગતમાં જ્ઞાનથી ખાલી માનનાર એવા પોતાને બહારથી જ્ઞાન વૃદ્ધિ કરવાના પ્રયત્નમાં લાગે છે. એવા જીવોનું જ્ઞાન આવૃત થાય છે અને એ વધારે વધારે આવૃત થતું જ્ઞાન બીડાતું જાય છે, ઠેઠ નિગુજ સુધી એકેન્દ્રીમાં ચાલ્યો જાય છે. એ 864 એ જ વિષય ઉપર થોડો આધ્યાત્મિક પડખું છે એને વધારે ખોલે છે કે બધાનો સાર એ છે કે તારો પરને જાણવાનો રસ્તો અને પરમાં સ્વાદ માની રાગનો સ્વાદ લેવાનો રસ્તો શાંતિનો નથી. શું કહે છે કે આ બધામાંથી એમ કહેવું છે કે તું અનેક પરપદાર્થોને જાણવા માટે, જ્ઞાન વધારવા માટે જાણ્યા કર, એ જે તારો રસ્તો છે એ રસ્તો તારો અશાંતિને ઉપજાવવાનો રસ્તો છે. પરજ્ઞીઓથી જ્ઞાન વૃદ્ધિ કરવાનો તારો ઉપાય રસ્તો એટલે ઉપાય એ તને અશાંતિ ઉત્પન્ન કરશે, શાંતિ નહીં આવે એનાથી. આમ તો શું છે કે આત્મા કેવળ જ્ઞાન સ્વભાવી હોવાથી ત્રણ કાળ ત્રણ લોક જ્ઞાનમાં જણાઈ જાય એવો એનો સ્વભાવ છે. એવું જે સ્વભાવથી જ્ઞાન છે એવા આત્માને એમ જાણવાનું નથી બનતું, એનું કારણ જ્ઞાન ઉપર પ્રતિબંધ આવ્યો છે. જ્ઞાન ઉપર પ્રતિબંધ આવ્યો છે એમ કહો કે સ્વભાવ ઉપર પ્રતિબંધ આવ્યો છે એમ કહો, એ સ્વભાવનો પ્રતિબંધ છે એ દુઃખનો ઉત્પાદક છે. આ વિશે 85 કાયમાં કુંકુંદાચાર્ય લીધો છે. દુઃખનું કારણ શું કે સ્વભાવનો પ્રતિબંધ તે દુઃખનું કારણ છે. તો સ્વભાવ કેવો છે કે લોકાલોક જણાય એવો એનો સ્વભાવ છે. લોકાલોક જણાતા નથી ને એના ઉપર પ્રતિબંધ છે. એ પ્રતિબંધ છે એને ગમતો નથી એટલે ઘણું જાણવાની વૃત્તિ એની સહેજે સહેજે રહે છે. પ્રત્યેક જીવની, કોઈ પણ જીવની ઘણું જાણવું એ વૃત્તિ રહે છે. ઘણું જાણવું શું, બધું જાણવું એવી એની વૃત્તિ રહે છે. અને કોઈ વાતથી હું અજાણ્યો ન રહું એવી એની, જાણે અજાણે પણ એની એ વૃત્તિ ઊભી જ છે, ચાલુ જ છે. આ સ્થિતિમાં એ બધાને જાણવા જાય છે. શું કરે છે, જ્ઞાનનો સ્વભાવ તો બીજાને જાણવાનો ઉપયોગ લંબાવ્યા વિના બીજા પદાર્થો જ્ઞાનમાં પ્રતિબિંબિત થઈ જાય એવો જ્ઞાનનો સ્વભાવ છે. એને પર એને જણાતું નથી અથવા મર્યાદિત જણાય છે તો એ બધું જાણવા માટે ઉત્સુક થાય. જ્યારે બીજું બીજું જાણવા માટે ઉત્સુક થાય છે ત્યારે એને ઉપાધિનું ગ્રહણ થાય છે. તો જ્ઞાનનો સ્વભાવ નિરુપાધિક સ્વભાવ છે. સો ઉપાધિક જ્ઞાનનો સ્વભાવ નથી, નિરુપાધિક જ્ઞાનનો સ્વભાવ છે. એટલે એને એ ઉપાય બંધ કરાવે છે કે તું બીજા તરફ ખેંચાઈને આકર્ષિત થઈને લંબાઈને જે તું જાણવાનો જે તારો ભાવ છે ને એમ તું જાણવાનું ખોટું, એ રીત જાણવાની ખોટી છે તારી. એવી ખોટી રીતે જાણવા જઈશ તો તું બંધાઈશ. બંધાઈશ એટલે આવરણને પ્રાપ્ત થઈશ. શ્રીમદજીએ એ વાત એવી રીતે કરી છે કે આત્માને જાણ્યા વિના આ જીવ જગતને જાણવા જાય છે તે બંધાય છે. આત્માને જાણ્યા વિના જે જીવ જગતને જાણવા જાય છે, જગતની રચનાને જાણવા જાય છે કે આ જગતમાં બધું કેવું કેવું ક્યાં કેમ કેમ છે, તે જીવ બંધાય છે, એ બંધનમાં પડે છે. આમ લખ્યું છે. એનો અર્થ શું કે એ સ્વને છોડીને જ્ઞાનને ભૂલીને જ્ઞાન સ્વભાવને ભૂલીને જગતના પદાર્થો જાણવાનો જે તારો લંબાઈને ઉપયોગને એ બાજુ ખેંચીને જે જાણવાનો તારો પ્રકાર છે એ તને અશાંતિમાં લઈ જશે, એ તને બંધનમાં પાડશે. અને એટલા માટે એમ કહ્યું કે એકમ જાણી સો સબ્બમ જાણી, જે જેણે એકને જાણ્યો તેણે સર્વને જાણ્યો. આત્માને જાણવાની વાત તો અન્ય દર્શનમાં આવે છે. આત્માને જાણવાની વાત તો અન્ય દર્શનમાં આવે છે, પણ એનું વિજ્ઞાન શું છે અને એની વૈજ્ઞાનિક પદ્ધતિ શું છે એ વિષયની અંદર લોચા છે. એ વ્યવસ્થિત વાત અહીંયા આ સાહિત્યમાં છે. શું કહે છે કે બધાનો સાર એ છે કે તારો પરને જાણવાનો રસ્તો અને પરમાં સ્વાદ માનીને રાગ માની રાગનો સ્વાદ લેવાનો રસ્તો શાંતિનો નથી. શું કહે છે, જીવ પરનો સ્વાદ લઈ શકતો નથી. ગુરુદેવ કહેતા કે લાડવાનો સ્વાદ હું લઉં છું એમ ભ્રાંતિથી લાગે છે, ખરેખર તો લાડવાનો સ્વાદ લેવાનો જે રાગ જે લુલુપી વૃત્તિ એનો સ્વાદ એટલે અનુભવ આવે છે. આ જીવને કેટલોક રાગ ગમે છે, રાગ ઉપર પ્રીતિ છે, રાગની રૂચિ છે અને એને અમુક અમુક રાગ ગમે છે. જેમ કે પંચેન્દ્રિયના વિષયનો રાગ એને ગમે છે, ભલે પાપ રાગ છે તો પણ. કષાયની મંદતાનો રાગ એને ગમે છે, ભલે પુણ્ય રાગ છે તો પણ. એમ કેટલાક રાગ એને ગમે છે, કેટલાક રાગ એને નથી પણ ગમતા, એમ બે વિભાગ છે. પણ એ રસ્તો એનો શાંતિનો નથી. એ રાગનો સ્વાદ લેવો એટલે એમાં ઠીક પણું કરવું એ રસ્તો શાંતિનો નથી, એ અશાંતિનો રસ્તો છે, દુઃખનો રસ્તો છે એમ કહે છે. તેથી હું દુઃખી થઈ રહ્યો છું. શું કહે છે, એમ ન કહ્યું કે તને રોગ છે તારા શરીરમાં તેથી તું દુઃખી થઈ રહ્યો છો, તારી પાસે રૂપિયા પૈસા નથી નિર્ધનતા છે માટે તું દુઃખી થઈ રહ્યો છો, રોટલા ખાવા નથી મળતા માટે દુઃખી થઈ ગયો છું એમ નથી કે અહીંયા એમ કે છે કે તારો જે પરને જાણવાનો લોલુપી ભાવ છે અને રાગનો સ્વાદ લેવાનો રાગનો અનુભવ કરવાનો જે તારો ભાવ છે એ તને દુઃખનું કારણ છે, તેનાથી તું દુઃખી થઈ ગયો છો. આ દુઃખનું નિદાન છે, દુઃખ કેમ થાય છે એનું આ નિદાન છે. જીવને કેમ દુઃખ થયું એનું કારણ શોધવું હોય તો જ્ઞાનીઓએ અનુભવથી શોધીને સિદ્ધ કરેલું આ કારણ છે, આ કારણે તો દુઃખ થઈ ગયો છું. તને ન સમજાય તો હું બહુ ઉતર આવીશ કે આ દુઃખ થવાનું કારણ છે કે નહીં. લાડવો તો કોઈ ખાતું જ નથી, જ્ઞાની એ ખાતો નથી ને ખાતો નથી. ભાણા માંથી એ રજકણું હોજરી સુધી પહોંચે છે એને ખાધું એમ કહેવાય છે, પણ ખાધું એટલે ખવાઈ ગયું એમ નથી. રજકણો પર્યાયાંતર થયા છે, અવસ્થાંતર થયા છે, ક્ષેત્રાંતર થયા છે. એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે ગયા અને એ લાડવાના રજકણ મટીને પાંચ છ કલાકે વિષ્ટાના રજકણમાં પરિવર્તિત થઈ જશે. એ પ્રક્રિયામાં એ પહોંચ્યા, બીજું કાંઈ નથી. એમ ખવાણું એટલે ક્ષય થવું એવું તો કાંઈ નથી થયું, નાશ તો કોઈ ચીજ ખવાઈ ગઈ એવું નથી. પણ આને સુધાબંધ થવાનું નિમિત્ત બને છે. આ પ્રક્રિયાથી જે જઠરાગ્નિ છે એ શાંત થાય છે, તેથી ક્ષુધાને નાશ થતા એને ખાધું એમ કહેવાય છે. પણ કોઈ કોઈ જીવ જીવ ખાય છે, અજ્ઞાની કોઈ જીવ ખાય છે કે જ્ઞાની કોઈ જીવ ખાય છે એમ ખાવાનું જીવ કરતો હવે વાત રહી કે તે કાળે જ્ઞાની શું કરે ને તે કાળે અજ્ઞાની શું કરે છે. કે અજ્ઞાની તે કાળે એમ જાણે છે કે હાસ મેં લાડવો ખાધો ને મને શાંતિ થઈ. આવી એક ભ્રમાથી એને માન્યતા ઉપજે છે અને તેથી તે લાડવા ખાવાના રાગને ભલો જાણે છે, એને વેદે છે, એમાં સુખની કલ્પના કરીને વેદે છે. એમાં સુખ નથી તો પણ એમાં તે કાળે સુખ નથી પણ દુઃખ છે. સાચી વાત છે, સરખા એનું ત્રણ દિવસથી ખાવા ન મળ્યું હોય અને પછી આવું મિષ્ટાન મળે તો એ મિષ્ટાન ખાતા ખાતા એને દુઃખ થાય છે એમ કોઈ માનવા તૈયાર થાય? સુખી થયો બિચારો, દુઃખી હતો એમાંથી, ભૂખના દુઃખે દુઃખી હતો તે સુખી થયો એમ માને છે. પોતે એમ માને છે, બીજા એમ માને છે, એ જ્ઞાની એમ માનતા નથી. જ્યારે એને ભૂખથી ખોરાકની ઘણી આકુલતા હતી એ આકુલતા મંદ થઈ, પણ કાંઈ ખરેખર સુખી થયો નથી. દુઃખ થોડું ઘટ્યું એવું દેખાય છે, ખરેખર તો થોડુંક મંદ થયું છે. તીવ્ર હતું એ મંદ થયું છે. જ્યારે તીવ્ર ઈચ્છા હોય ત્યારે દુઃખ તીવ્ર હોય, ઈચ્છા મંદપણાને પામે ત્યારે દુઃખ મંદ થાય. પણ એ બે દુઃખની જ અવસ્થા છે, એકે સુખની અવસ્થા નથી. પણ લોકો મંદ દુઃખને સુખ થયું એમ કહે છે, સુખને જાણતા નથી તેથી, એટલી વાત છે. અને તેટલા ખાતર તે બધું કરે છે. હવે એક હિસાબ લગાવવા જેવો છે કે તીવ્ર દુઃખમાંથી મંદ દુઃખમાં જવા માટે એ આખી જિંદગી વૈતરું કરે છે. શું કરે છે? ઈચ્છાને પોષવી, એનો અર્થ શું? ખાવાની ઈચ્છા થાય ત્યારે ખોરાક જોઈએ, પાણીની ઈચ્છા થાય ત્યારે પાણી જોઈએ, બીજી જે કોઈ પ્રકારના જેટલા જેટલા પદાર્થોની ઈચ્છા થાય થાય તે તે પદાર્થો મેળવવા એ અર્થ ઉપાર્જન કરે અને પૈસાથી મળે અથવા ન મળે જે કાંઈ થાય તે પણ એની ઈચ્છામંદ થાય, આ સિવાય બીજું મળે તો ઈચ્છામંદ થાય, ન મળે તો પાછો આકુલતા તીવ્ર થાય, આકુલતા મંદ થાય. એ ખાલી આકુલતાને મંદ કરવા આખી જિંદગી વૈતરું કરવા આ જીવ તૈયાર છે કે નહીં? હે, વૈતર્યું એટલે મજૂરી, અમારે ગુજરાતમાં વૈતર્યું એટલે મજૂરી. તો દુઃખનો સદંતર નાશ કરવા માટે એને કઈક એથી વધારે તૈયારી કરવી જોઈએ કે નહીં? મંદ કરવા માટે જો એને આટલો સમય ને આટલી શક્તિ ખર્ચવાની ઈચ્છા હોય, અભિપ્રાય હોય, તો એ દુઃખનો સદંતર નાશ કરવા માટે એને તેથી વધારે પુરુષાર્થ કરવાનો અભિપ્રાય હોય કે ન હોય? આટલો સવાલ બરોબર એને હોવો ઘટે છે. શું કે છે કે વિષયોનો સ્વાદ નથી અને વિષયોનું જ્ઞાન નથી, આ વાત લીધી છે રાજમલજીએ સમયસારના પહેલા કળશની ટીકા કરતા. છ દ્રવ્યને જાણવામાં જાણનારને જ્ઞાને નથી અને સુખે નથી, આ શૈલી એમણે લીધી છે. અહીંયા કહે છે કે વિષયોનો સ્વાદ નથી, લાડવાનું ગળ પણ છે એ વિષયોનો સ્વાદ નથી, બળબળતો ઉનાળો હોય અને ઠંડી એર કન્ડિશનની હવા આવે એ કાંઈ એનો સ્વાદ નથી. સ્વાદ એટલે અનુભવ, કે એ કેવું છે એનું જ્ઞાન થાય છે. એને તો એ સંબંધીનો રાગ ઉભો થયો એનો અનુભવ થાય છે, કેમ કે તે પરિચિત આત્મામાં આવતી નથી. લાડવો કોઈ જ્ઞાનમાં આવતો નથી, પણ આ ચીજ સારી છે, આ લાડવો સારો છે, આ મારી ભૂખ ભાંગનાર છે, આ ખોરાક, એવો જે રાગ થયો એ રાગ આત્મામાં થયો છે એનો સ્વાદ છે. સ્વાદના અનુભવ એનો અનુભવ એને છે, પણ લાડવાનો અનુભવ જીવને નથી. લાડવાનું જ્ઞાન છે કે ગયો છે. જ્ઞાન થવું એક વાત છે, અનુભવ થવો બીજી વાત છે, એમ કેમ? પણ એનો અનુભવ થાય છે એવી ઉપાધિ ઊભી કરે છે. મને લાડવો સારો લાગે છે એવી એ ઉપાધિ ઊભી કરે છે અને એ જ્ઞાનમાં ઊભી કરે છે. આ હું આવો, હું આવા રાગ, આવો રાગ કરનારો, આ અવસ્થા મને ઠીક છે, એમ એનો સ્વાદ લે છે, એમ કહે છે. વિષયોનો સ્વાદ નથી. લાંબો વિચાર નથી, પણ એને જે અનુભવ થાય છે એનું વર્ણન આટલું લાંબુ થાય. વગર વિચારે, વગર વિકલ્પે જે પ્રક્રિયા ચાલે છે એનું આ વર્ણન છે લાંબુ લાંબુ. આમ થાય છે. એક માણસ કોઈ કાર્ય કરે તો એને શું કાર્ય કર્યું કહેવા જાવ તો આખો પેરેગ્રાફ લખવો પડે. કાર્ય ભલે એને એક થોડીક સેકન્ડોમાં કરી લીધું હોય, લખવું પડે ત્યારે તો એનું વર્ણનમાં તો લાંબુ લાંબુ થાય ને. એમ જીવ અજ્ઞાનપણે પર પદાર્થનો અનુભવ થતો હોવાનું જાણે છે, માને છે, એવી વસ્તુ સ્થિતિ નથી. વસ્તુનું સ્વરૂપ એવું નથી, તેથી તેના અનુભવને મિથ્યા અનુભવ કહેવામાં આવે છે. જ્ઞાની ત્યાં પોતાના જ્ઞાનનો, નિરાકુર જ્ઞાનનો સ્વાદ લે છે. સ્વાદ લે છે એટલે અનુભવ કરે છે કે હું તો જ્ઞાન સ્વરૂપ છું, રાગાદી સ્વરૂપ હું નથી. એની ને એની અવસ્થામાં થયેલો રાગ તે સ્વરૂપે પોતે નથી એમ જાણે છે. તો રાગના વિષયભૂત પર પદાર્થ તે હું છું એ વાત તો એને વિચારવાની પણ રહેતી નથી. પણ રાગ જે એની અવસ્થામાં થાય છે ને અનુભવાય છે તેનાથી ભિન્નપણે પોતે છે એવો ભિન્નપણાનો પોતાનો અનુભવ કરે છે. એમ વગર વિકલ્પે, ત્યાં પણ વિકલ્પ નથી કરતા જ્ઞાની, સહજ જ વિકલ્પ વિના ભેદ જ્ઞાનમાં પરિણમે છે. ત્રીજા બુદ્ધમાં છે ને વચનામૃતમાં કે જ્ઞાનીને કાંઈ પ્રસંગે પ્રસંગે ભેદ જ્ઞાનનો વિકલ્પ કરવો પડતો નથી એમ લીધું છે. એનો અર્થ કે સહજ જ જાણે છે, પણ આ આખા ગામના મકાન તપ્તેશ્વરની ટેકરી ઉપરથી દેખાય ત્યારે વિકલ્પ કરવો પડે છે કે આમાં એકે મારા નથી, આ મારું નહીં, આ મારું નહીં, આ મારું નહીં, જેટલા જણા એટલામાં આ મારું નહીં એવો વિકલ્પ કરવો પડે છે. જે મારા નથી એમ જ જણાય છે વગર વિકલ્પે, અને પોતાનું એમાં હોય એનો વિકલ્પ નથી કરવો પડતો, એને એ પોતા રૂપે જોવે છે, બીજાને પારકા રૂપે જોવે છે, વગર વિકલ્પે નથી ક્રિયા થતી એની જ્ઞાનની. એ તો ખોટી સમજણ છે કે વિકલ્પ વિના કાંઈ એવું જુદું ભેદ પડતો નથી, પણ વિકલ્પ વિના પણ ભેદ તું કરી જ રહ્યો છો. જ્યાં તને તારાપણાનો નિશ્ચય થયો છે એવા શરીર અને પરિવારને જે કાંઈ ઉદયમાન પ્રસંગો છે એમાં પોતાનું જાણવું, પોતા રૂપે જાણવું વગર વિકલ્પે થઈ જ રહ્યું છે, અને એ સિવાયના પદાર્થો જ્ઞાનમાં જણાવવા છતાં એ મારા નથી એમ પણ જણાઈ જ રહ્યું છે વગર વિકલ્પે, વગર વિકલ્પે થાય છે કે નહીં? ભેદ કે આ ભેદ જ્ઞાનની ક્રિયા થઈ કે નહીં? બે વચ્ચે ભેદ પાડવો, પોતું ને પોતે નહીં, પોતાનું ને પોતાનું નહીં, એવો ભેદ પાડવો બને છે કે નહીં? ત્યારે જેણે આત્મા જાણ્યો અને જેણે આત્માને સ્વ સ્વરૂપે અનુભવ્યો એ જ્ઞાનમય ભાવથી જ્ઞાનને પોતાનું, આત્માને પોતાનો જાણે છે, અને આત્માથી અતિરિક્ત એવા રાગ અને દેહાદિ સર્વ દ્રવ અને ભાવોને પોતાથી ભિન્ન જાણે છે વગર વિકલ્પે, એમાં વિકલ્પ કરવો પડતો નથી. યાદ કરવું પડતું નથી અને બીજા જેમ ગોખણ પટ્ટી કરે એવું કરવું પડતું નથી, પણ તેમને તો એવું સહજ પરિણમન જ થઈ ગયું હોય છે, અને એવું આત્મામાં એક ધારું પરિણમન વર્ત્યા જ કરે છે, એને જ્ઞાન ધારા કહેવામાં આવે છે. જ્ઞાનની પરિણતિ કહો કે એને જ્ઞાન ધારા કહો, જો અપરિણતિ કીધી છે, અનંત ગુણની પરિણતિ છે. એક ધારું એટલે સતત, અહીંયા શું કહ્યું કે વિષયોનો સ્વાદ નથી અને વિષયોનું જ્ઞાન પણ નથી. વિષયોનું જ્ઞાન કેમ નથી? લાડવો ગયો છે એવું તો જ્ઞાન થયું, કે વિષયોનું જ્ઞાન થયું કે નથી? કહેવાય એમ કે લાડવાનું જ્ઞાન થયું. ખરેખર તો લાડવો જેમાં પ્રતિબિંબિત થયો છે એવી જ્ઞાનની પર્યાયનો અનુભવ થયો એને જ્ઞાન થયું એમ કહેવામાં આવે છે. વિષયોનું જ્ઞાન નથી એટલે વિષયોનો એને અનુભવ નથી, પણ જે ગળપણ આ લાડવો ગળ્યો છે, ઓછો છે, વધારે છે, બરાબર છે, એવું જે જ્ઞાનમાં જણાયું તે જ્ઞાનનો એને અનુભવ છે. ખરેખર તો એને જ્ઞાનનો અનુભવ છે, પર પદાર્થનો અનુભવ એને નથી, સ્વાદે નથી અને અનુભવ પણ નથી. આમ કહે છે, હા છે ને, જ્ઞાનનું જ્ઞાન છે, પણ રાગનો સ્વાદ છે અને જ્ઞાનનું જ્ઞાન છે, જ્ઞાનનો અનુભવ છે. જ્ઞાનનું જ્ઞાન છે એટલે જ્ઞાનનો અનુભવ છે, કોઈ પર પદાર્થનો અનુભવ થઈ શકતો નથી, એનો સ્વાદ આવતો નથી, એનું જ્ઞાન આવતું. હે, જણાય છે એમ, જે જણાય છે એટલે શું કેવો છે એમ ખ્યાલ આવે છે, પણ એ તો જ્ઞાનનું જ્ઞાન છે, જ્ઞાન કોનું? જ્ઞાન આત્માનું, જ્ઞાન જ્ઞાનનું, જ્ઞાન પરનું એમ નથી. કેમ કે પરનું જ્ઞાન નથી, જ્ઞાન તો જ્ઞાનનું છે, આત્માનું છે, અને એનો અનુભવ પોતાને પોતામાં થાય છે. પરનો અનુભવ કદી પોતામાં થતો નથી, જાણવું થાય છે પણ અનુભવ નથી થતો. કેવું છે એમ જણાય છે તો પણ અનુભવ નથી થતો. અનુભવમાં અવલંબન આવે છે. અથવા એક વસ્તુ સ્થિતિ લઈએ તો પર તે પર છે, જળ રચકણ પર વિષય તે પર છે, અને સ્વ તે સ્વ છે. તો સ્વમાં સ્વનો અનુભવ થાય પણ સ્વમાં પરનો અનુભવ કેવી રીતે થાય કે ન થાય? છતાં પર પદાર્થ આવો છે એમ તો જ્ઞાનમાં આવે છે, તો એનું એને એ સંબંધીનું જાણવું થયું પણ અનુભવ નથી થયો. આ બે વસ્તુ જુદી પાડવી જોઈએ, જુદું પાડવું. હા, એ જુદું પાડવું જોઈએ. એમ કે જાણવું થાય છે કે આ કેસરી રંગ છે, એવું જાણવું થાય છે પણ એનો અનુભવ નથી થતો. અનુભવ જ્ઞાનનો થાય છે. એવું જે જાણ્યું, એવું જે જ્ઞાને જાણ્યું કે આ રંગ કેસરી છે, તેવા જ્ઞાનનો અનુભવ થાય છે. કેમ કે એને અનુભવ એનામાં પોતાનો પોતાને થાય છે. આનો અનુભવ આમાં ન થાય, આનું જાણવું થાય પણ એનો અનુભવ ન થાય. એનું જે જાણવું થાય એનો અનુભવ થાય. જાણવું થાય છે એ તો પ્રકાશક થયું. આ કેસરી રંગ છે એમ જાણવું થયું એટલે એને પર પ્રકાશક કહ્યું. પણ એનો અનુભવ નથી થતો. અનુભવ તો એવું જે જાણવું થયું એવા જ્ઞાનનો અનુભવ થાય છે. જ્ઞાનનું જ્ઞાન છે બરાબર, પણ ત્યાં શું કરો છો? ત્યાં એક પોઈન્ટ એવો ઉપસાવવો છે કે અજ્ઞાની જીવનું ધ્યાન ખેંચવું છે, અજ્ઞાની જીવનું પણ ધ્યાન ખેંચવું છે. કે જો ભાઈ, તને તારા જ્ઞાનનો અનુભવ થઈ રહ્યો છે કે જે જ્ઞાન માત્ર જાણવા સ્વરૂપ નથી પણ અનુભૂતિ સ્વરૂપ છે. જ્ઞાનમાં જાણવું અને અનુભવ કરવો એમ બે પ્રકાર ઉભા થાય છે.
બરોબર,
જાણવાનો અને અનુભવ કરવાનો બે પ્રકાર ઉભા થાય છે. તો જ્યાં અધ્યાત્મમાં આવવું છે ત્યાં અનુભવની પ્રધાનતા છે, આગમમાં જાણવાની પ્રધાનતા છે અને અધ્યાત્મમાં અનુભવની પ્રધાનતા છે. જ્યાં આધ્યાત્મિક વિષય ચાલે છે ત્યારે જ્ઞાનને અનુભવ પ્રધાનપણે વિવરણ કરવામાં આવે છે, અથવા અનુભવ પ્રધાનપણે જ્ઞાનનું સ્વરૂપ બતાવવામાં આવે છે. ત્યાં જાણવાનું પડખું એને ગૌણ કરાવે છે. એટલે ત્યાં જ્ઞાન સ્વરૂપ આત્મા ન લીધો, જ્ઞાયક આત્મા ન લીધો. ત્યાં એવા શબ્દ વાપર્યા છે આચાર્ય દિવે કે આ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આપાળ ગોપાળને અનુભવમાં આવી રહ્યો છે. ત્યાં જ્ઞાન સ્વરૂપ આત્માને અનુભૂતિ સ્વરૂપ આત્મા એમ દીધો છે. કેમ કે જો જ્ઞાન સ્વરૂપ કહેતા એક શું આપણું ટેવ પડી ગયેલી છે કે આ બધું જાણે તે જ્ઞાન, એટલે પરને જાણે તે જ્ઞાન, એવું એક પર તરફનું જે લક્ષ્ય જાય છે. જ્ઞાન કહેતા જ્ઞેય ઉપર લક્ષ્ય જાય છે. કેમ કે જ્ઞાન પણ એને જ્ઞેય સાપેક્ષ નામ છે. જે જ્ઞેયને જાણે તે જ્ઞાન, જ્ઞાન એવું જે નામ આત્માનું પડ્યું છે તે જ્ઞેયની સાપેક્ષતાને આપોઆપ પ્રસિદ્ધ કરે છે. તો જ્ઞેય નિરપેક્ષ અહીંયા સ્વાનુભવ અથવા અધ્યાત્મ ઉપાડવું છે. જે અધ્યાત્મનો પડખું છે એ તો જ્ઞેય નિરપેક્ષ છે, પર નિરપેક્ષ છે અને સ્વ સાપેક્ષ પડખું છે. કેમ કે એમાં તો પોતાનો આધાર લેવો છે. તો આત્માનો અનુભવનો વિષય, જ્ઞાનનો વિષય પણ અનુભવ પ્રધાન દીધો ત્યાં, કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો. ત્યાં બધે અનુભૂતિ અનુભૂતિથી વાત લીધી, જ્ઞાનથી વાત ન લીધી. એનું પણ એ કારણ છે કે એનું લક્ષ મે ઉપર લઈ જવું જ નથી, મેથી તો એનું લક્ષ છોડાવવું પડાવું. એટલે અનુભવાય છે ત્યાં જ તારું જ્ઞાન તને અનુભવાય છે. આ જ્ઞાન જણાય છે અહીંયા પણ એમ કીધું ને જ્ઞાનનું જ્ઞાન છે, અહીંયા એ શબ્દ પડ્યો છે કે આત્માને જ્ઞાનનું જ્ઞાન છે. તો જ્ઞાનનું જ્ઞાન છે એટલે જ્ઞાનનો અનુભવ છે, જ્ઞાનનું જાણવું પણ છે અને જ્ઞાનનો અનુભવ પણ છે. એમાં તો જો કેવો પ્રશ્ન ઉઠે છે કે જ્ઞાનનું જ્ઞાન છે એ જ્ઞાન ક્રિયા તો પર્યાયમાં ચાલે છે. ગુરુદેવની ઉપસ્થિતિમાં એક પ્રશ્ન ચાલ્યો હતો કે સ્વાનુભવ કાળે જ્ઞાનની પર્યાય જણાય છે કે નથી જણાતી. ત્યારે ગુરુદેવ ઉત્તર દેતા હતા કે સ્વાનુભવ કાળે જ્ઞાનની પર્યાય વેદાય છે, વેદનમાં આવે છે. યાદ છે? વેદનમાં આવે છે. પૂછનાર ફરી પૂછતા હતા. સાહેબ મારો પ્રશ્ન એ છે કે જણાય છે કે નથી જણાતી, તો કે વેદાય છે. તો એ જ એક જ પ્રશ્ન કરનાર એક જ પ્રશ્ન કરે ને જવાબ એક જ આપે. હવે એને શું કહેવું છે કે અવલંબન લઈને જાણવું પર્યાયની, એવી રીતે પર્યાયનું જ્ઞાન નથી થતું. સ્વાનુભવ કાળે સામાન્યનું અવલંબન રહે છે અને સામાન્યનું અવલંબન લેનાર જે જ્ઞાનની પર્યાય છે તે અનુભવ ગોચર થાય છે. ત્યારે એમાં વેદન આવે છે જ્ઞાનનું, ત્યારે એનું જાણવું ન થાય એમ ન બને, જાણવું ન થાય એવું તો ન બને, પણ એને ઉપયોગ મૂકીને જાણવું થાય તો અવલંબન આવી જાય. એટલે એને એમ સીધો જવાબ નહોતા દેતા કે હા જાણવું થાય છે, જણાય છે તો પણ નથી જણાતી. એમ જે જ્ઞેયોને જાણતા જ્ઞાનને મુખ્ય કરે છે, આત્માને અવલંબે છે, તે જ્ઞેયોને જાણતો હોવા છતાં નથી જાણતો. જેમ સાંભળ્યું ન સાંભળ્યું કરે છે કે નહીં, ધ્યાન ન આપે તો, જોયું ન જોયું થાય છે કે નહીં, ધ્યાન ન હોય તો. તેમ જેનું ધ્યાન આત્મા ઉપર છે, જેનું અવલંબન આત્મા ઉપર છે, તે પરને જાણતો હોવા છતાં નથી જાણતો. તે આત્માને જ જાણે છે એમ કહેવામાં આવે છે. એ મુખ્ય ગૌણ કેવી રીતે થાય છે, શું થાય છે એમ કહેવાની એ શૈલી છે. કાલે
જાય.